એક પ્રજ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને વિચારતા કરી દીધા છે. રોબર્ટ સિયાલ્ડિનીનું પુસ્તક ઇન્ફ્લુઅન્સ ધ સાયકોલોજી ઓફ પર્સ્યુઝન, એટલે કે આપણે હા કેમ કહી દઈએ છીએ એની પાછળનું મનોવિજ્ઞાન.
નમસ્કાર. અને આ વિષય સાચે જ આજે બહુ જ મહત્વનો છે, કારણ કે આપણે રોજ ખબર છે કેટકેટલી માહિતી, કેટલી વિનંતીઓનો સામનો કરીએ છીએ, જાહેરાતો, સોશિયલ મીડિયા, ઓફિસમાં, મિત્રો પાસેથી.
બરાબર. અને ક્યારેક એવું બને કે આપણે એવી વસ્તુ માટે હા પાડી દઈએ જે કદાચ આપણે ખરેખર ન કરવા માંગતા હોઈએ.
હા, બસ. અને આ પુસ્તક આપણને એ જ સમજાવે છે કે આ હાની પાછળ શું ચાલી રહ્યું હોય છે, કયા એવા પેલું અદૃશ્ય પરિબળો છે જે આપણા નિર્ણયોને દોરે છે. ઘણીવાર તો આપણને ખ્યાલ પણ નથી હોતો.
અને આ સમજ મને લાગે છે કે આપણને વધુ સારા ગ્રાહક, વધુ સારા પ્રોફેશનલ અને એકંદરે વધુ સજાગ વ્યક્તિ બનવામાં મદદ કરી શકે છે.
ચોક્કસ. તો શરૂઆત કરીએ લેખકથી, રોબર્ટ સિયાલ્ડિની. એ માત્ર એક એકેડેમિક નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. ડૉક્ટર સિયાલ્ડિની એટલે એ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ છે. સામાજિક મનોવિજ્ઞાનમાં મોટું નામ છે. પણ જે વાત એમને ખરેખર અલગ પાડે છે એ છે એમની રિસર્ચ કરવાની પદ્ધતિ.
હા, એ સૌથી રસપ્રદ વાત છે. એમને ખાલી લેબમાં બેસીને પ્રયોગો નથી કર્યા, પણ એ પોતે મતલબ 3 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ ગુપ્ત રીતે કામ કરવા ગયા.
જેમ કે
કાર સેલ્સમેન તરીકે, કોઈ ચેરિટી માટે ફંડરેઝર તરીકે, જાહેરાત એજન્સીમાં, એવી બધી જગ્યાઓ જ્યાં મુખ્ય કામ જ લોકોને હા કહેવડાવવાનું હોય.
એટલે કે એમણે થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ લીધો. એમણે જાતે જોયું કે આજે પાલન વ્યવસાયિકો છે, એટલે કે કમ્પ્લાયન્સ પ્રોફેશનલ્સ, એ લોકો કઈ રીતે કામ કરે છે, કઈ રીતે લોકોને મનાવે છે.
સાચી વાત છે. એટલે જેમના તારણો ખાલી પુસ્તકીય જ્ઞાન નથી, એ વાસ્તવિક દુનિયામાં ટેસ્ટ થયેલા છે. આ જ કારણે એમના પુસ્તકને આટલી વિશ્વસનીયતા મળે છે.
ચોક્કસ. એમને ખબર છે કે લોકો હા કેમ કહે છે, કારણ કે એમણે પોતે એ કહેવડાવતા લોકોની વચ્ચે રહીને જોયું છે.
બરાબર. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ ઇન્ફ્લુઅન્સ પુસ્તક મૂળભૂત રીતે કહેવા શું માગે છે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને, એ છે કે આપણે મોટાભાગના નિર્ણયો છે ને એ ઓટોમેટિક લઈએ છીએ. મતલબ આપણે સતત બધી જ વસ્તુનું ઊંડાણથી વિશ્લેષણ નથી કરતા.
હા, આપણે અમુક માનસિક શોર્ટકટ્સ વાપરીએ છીએ, અમુક અંગૂઠા નિયમો એમ કહી શકાય, જે આપણને ઝડપથી નિર્ણય લેવામાં મદદ કરે, અને મોટાભાગે એ નિર્ણયો સારા પણ હોય છે.
સીએલડીને આને પેલું કહે છે ને ક્લિક વેર રિસ્પોન્સ, જાણે કોઈ બટન ક્લિક થાય અને આપણું વર્તન વેર મતલબ ચાલુ થઈ જાય. જેમ કે પેલું મોંઘું છે તો સારું જ હશે, આ એક શોર્ટકટ છે.
કટ્સ કામના છે, આપણો સમય બચાવે, આપણી માનસિક શક્તિ બચાવે. પણ પ્રોબ્લેમ ક્યારે થાય?
જ્યારે કોઈ આ શોર્ટકટ્સનો જાણી જોઈને ફાયદો ઉઠાવે આપણને એમની વાત મનાવવા માટે.
હા, બસ ત્યાં જ. જ્યારે કોઈ આ ટ્રિગર્સને ઓળખીને એનો ઉપયોગ આપણને હા કહેવા પ્રેરિત કરવા માટે કરે. સીઆરડીની આ ટ્રિગર્સને કહે છે પ્રભાવના શસ્ત્રો, વેપન્સ ઓફ ઇન્ફ્લુઅન્સ.
એટલે કે આ શસ્ત્રો વાપરીને લોકો આપણને એવી બાબતો માટે પણ રાજી કરી શકે જે કદાચ હા આપણા ફાયદામાં ન પણ હોય. અને પુસ્તક આવા 6 મુખ્ય શસ્ત્રો કે સિદ્ધાંતોની વાત કરે છે.
હા, 6 મુખ્ય સાર્વત્રિક સિદ્ધાંતો. પહેલું છે પારસ્પરિકતા, રેસિપ્રોસિટી. બીજું પ્રતિબદ્ધતા અને સુસંગતતા, કમિટમેન્ટ એન્ડ કન્સિસ્ટન્સી. ત્રીજું સામાજિક પુરાવો, સોશિયલ પ્રૂફ. ચોથું પસંદગી, લાઇકિંગ. 5મું સત્તા, ઓથોરિટી. અને 6ઠું અછત, સ્કેરસિટી.
અને આ 6 સિદ્ધાંતોને સમજવાથી આપણને ખબર પડે કે આપણી હા ક્યાંથી આવે છે અને પેલું અનૈતિક પ્રભાવથી કઈ રીતે બચી શકાય.
બરાબર. તો ચાલો આ 6 સિદ્ધાંતોને થોડા ઊંડાણથી જોઈએ. પહેલું છે પારસ્પરિકતા, આપ લે નો નિયમ. શું છે આ
પારસ્પરિકતા? એટલે સિમ્પલ ભાષામાં, જો કોઈ આપણા માટે કંઈક કરે તો આપણે પણ એના બદલામાં કંઈક કરવું જોઈએ, એવી એક અંદરથી ફરજ જેવું લાગે. પછી એ કોઈ ભેટ હોય, મદદ હોય કે પછી કોઈ છૂટછાટ હોય.
હા, અને આ આપણા સમાજનો ખૂબ જ ઊંડો અને શક્તિશાળી નિયમ છે. સંબંધો ટકાવી રાખવા માટે જરૂરી છે. પણ આનો ગેરફાયદો કેવી રીતે લેવાય છે? પેલું એરપોર્ટવાળું ઉદાહરણ યાદ છે?
હા, પેલું હરે કૃષ્ણવાળું. સીઆરડીની લખે છે કે કેવી રીતે એ લોકો એરપોર્ટ પર લોકોને સામેથી ફૂલ આપી દેતા અને પછી દાન માંગતા.
બરાબર. હવે ઘણા લોકો ફૂલ લીધા પછી પેલું ઋણ અનુભવે, ભલે ફૂલ ન જોઈતું હોય કે સંસ્થામાં ભરોસો ન હોય તો પણ દાન આપી દેતા. અને રસપ્રદ વાત એ છે કે આ નિયમ એટલો જ સ્ટ્રોંગ છે કે જો આપણને કોઈ વ્યક્તિ ન ગમતી હોય, એની પાસેથી પણ જો કંઈક મળે તો એ આપણે ઋણ અનુભવીએ.
અને પેલી બીજી ટેકનિક પણ આના પર જ આધારિત છે ને, નકાર પછી પાછી ખેંચ, ડોર ઇન ધ ફેસ જેને કહેવાય.
હા, એ જ. પહેલા એક બહુ મોટી માંગણી કરવાની જે સામેવાળો લગભગ ના જ પાડશે, અને જેવી એ ના પાડે તરત જ એક નાની જે ખરેખર જોઈતી હોય એ માંગણી કરવાની.
એટલે સામેવાળાને એવું લાગે કે આપણે એના માટે થોડું જતું કર્યું છે, એક છૂટછાટ આપી છે.
બરાબર. એટલે એ પણ બદલામાં હા કહીને જાણે છૂટછાટ આપે છે. આ વાટાઘાટોમાં, સેલ્સમાં બહુ વપરાય છે.
બીજો સિદ્ધાંત છે પ્રતિબદ્ધતા અને સુસંગતતા. આ થોડું સમજાવશો?
આ આપણી એક અંદરની ઈચ્છા છે કે આપણે જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ અને જે કરીએ છીએ એ બધું એકબીજા સાથે સુસંગત હોય. આપણે કન્સિસ્ટન્ટ દેખાવા માંગીએ છીએ. એકવાર આપણે કોઈ નાની વાત માટે પણ હા પાડી દઈએ, કોઈ સ્ટેન્ડ લઈ લઈએ, પછી આપણે એને વળગી રહેવાનું દબાણ અનુભવીએ છીએ.
એટલે આપણે જે કહી ચૂક્યા છીએ એનાથી ફરી ન જઈએ, પોતાની નજરમાં અને બીજાની નજરમાં પણ. આનો ફાયદો કઈ રીતે ઉઠાવવામાં આવે છે? પેલી પગ બારણામાં ટેકનિક આ છે ને, ફૂટ ઇન ધ ડોર.
હા, ચોક્કસ. એમાં શું હોય કે પહેલા એક સાવ નાની સહેલી વિનંતી કરવામાં આવે જેને ના પાડવી અઘરી હોય, જેમ કે આ પિટિશન પર ખાલી સહી કરશો.
ઓકે.
હવે એકવાર વ્યક્તિ સહી કરી દે એટલે એણે એક નાની પ્રતિબદ્ધતા બતાવી દીધી. પછી એ જ વ્યક્તિ પાસે એ જ મુદ્દા માટે થોડી મોટી વિનંતી કરવામાં આવે, જેમ કે દાન માંગવામાં આવે, તો એની હા પાડવાની શક્યતા વધી જાય છે.
કારણ કે એણે પેલી સહી કરીને પોતાની જાતને એ કારણના સમર્થક તરીકે જોઈ લીધી છે, એટલે હવે એ એની સાથે સુસંગત રહેવા માંગે છે.
બરાબર. અને આ પ્રતિબદ્ધતા જેટલી વધારે સક્રિય હોય, લખીને આપવી, જાહેર હોય, બધાની સામે કહેવું, જેમાં થોડો પ્રયત્ન લાગ્યો હોય અને એવું લાગે કે આપણે આપણી મરજીથી કરી છે, એટલી વધુ અસરકારક બને છે.
પેલું કોરિયન યુદ્ધવાળું ઉદાહરણ આનું ગંભીર પાસું બતાવે છે. કેવી રીતે નાના નાના નિવેદનો લખાવીને મોટા સહયોગ સુધી લઈ ગયા હતા.
સાચી વાત છે. ચલો હવે ત્રીજા સિદ્ધાંત પર જઈએ. સામાજિક પુરાવો, સોશિયલ પ્રૂફ. આ તો આપણે બધા રોજ અનુભવીએ છીએ.
એટલે કે શું સાચું છે, શું કરવું જોઈએ એ નક્કી કરવા માટે આપણે આજુબાજુ જોઈએ છીએ કે બીજા લોકો શું કરી રહ્યા છે.
હા, જો ઘણા બધા લોકો કંઈક કરતા હોય તો આપણે માની લઈએ કે એ જ સાચું હશે. બધા કરે છે તો બરાબર જ હશે. આ ખાસ કરીને ત્યારે વધુ અસર કરે જ્યારે આપણે કોઈ બાબતે અનિશ્ચિત હોઈએ અથવા જ્યારે આપણને લાગે કે બીજા લોકો આપણા જેવા જ છે.
પેલું ટીવી સિરિયલોમાં કે કોમેડી શોમાં પાછળથી હસવાનો અવાજ આવે, કેન્ડ લાફ્ટર, એ આનું ઉદાહરણ છે.
ઉત્તમ ઉદાહરણ છે. આપણને ખબર હોય છે કે એ રેકોર્ડેડ છે, નકલી છે, છતાં એ સાંભળીને આપણને જોક્સ વધુ ફની લાગે છે, આપણે વધુ હસીએ છીએ. કેમ? કારણ કે બીજા હસી રહ્યા છે એટલે હસવા જેવું જ હશે.
અને પેલો બાયસ્ટેન્ડર ઇફેક્ટ, એ પણ આનો જ એક ગંભીર પ્રકાર છે ને, કે ભીડ હોય તો કોઈ મુશ્કેલીમાં હોય એને મદદ મળવાની શક્યતા ઓછી થઈ જાય.
ચોક્કસ. કારણ કે દરેક વ્યક્તિ બીજા સામે જુએ છે, કોઈક તો કંઈક કરશે. જો કોઈ કંઈ ન કરતું હોય તો બધા એવું માની લે છે કે કદાચ વાંધો નથી, કદાચ મદદની જરૂર નથી. અનિશ્ચિતતા અને આ સામાજિક પુરાવાનું મિશ્રણ ખતરનાક બની શકે છે.
ચોથો સિદ્ધાંત, પસંદગી, લાઇકિંગ. આ તો સીધું લાગે છે, આપણને જે ગમે એની વાત આપણે માની લઈએ.
હા, પણ સવાલ એ જ છે કે આ ગમવું શેના આધારે નક્કી થાય છે? સીઆરડીની એના ઘણા કારણો આપે છે. એક તો શારીરિક દેખાવ. આપણે સુંદર લોકોને વધુ સારા, વધુ પ્રમાણિક માનીએ છીએ. આને હેલો ઇફેક્ટ કહેવાય.
બીજું
છે સમાનતા. જે લોકો આપણા જેવા દેખાય, આપણા જેવા વિચારે, આપણા જેવા બેકગ્રાઉન્ડમાંથી આવે એ આપણને વધુ ગમે. પછી છે વખાણ. આપણને જે આપણા વખાણ કરે એ ગમે. પરિચય. જે ચહેરો જાણીતો હોય એના પર વિશ્વાસ જલ્દી આવે. અને સહકાર સાથે મળીને કોઈ કામ પાર પાડીએ તો સંબંધ મજબૂત થાય.
અને પેલું સકારાત્મક જોડાણ, પોઝિટિવ એસોસિએશન, જેમ કે કોઈ સેલિબ્રિટી કોઈ પ્રોડક્ટની જાહેરાત કરે.
બરાબર, આપણને સેલિબ્રિટી ગમે છે એટલે એની સાથે જોડાયેલી પ્રોડક્ટ પણ સારી લાગવા માંડે. પેલી ટપરવેર પાર્ટીઓ આ બધાનું મિશ્રણ હતી, ખબર છે? મિત્ર બોલાવે, પસંદગી, ત્યાં ગેમ્સ રમાડે, ઇનામ આપે, પારસ્પરિકતા, બીજા લોકો ખરીદી કરતા દેખાય, સામાજિક પુરાવો.
હા, બરાબર. હવે પાંચમો સિદ્ધાંત, સત્તા, ઓથોરિટી. આપણે બધા સત્તાધિકારીઓનું માન રાખતા શીખ્યા છીએ, એમની વાત માનવાનું શીખ્યા છીએ.
હા, અને એ સમાજ ચલાવવા માટે જરૂરી પણ છે, પણ એના કારણે આપણે ક્યારેક આંધળું પાલન પણ કરવા લાગીએ છીએ. અને ઘણીવાર તો સાચી સત્તા પણ ન હોય, ખાલી સત્તાના પ્રતીકો જ કાફી હોય છે.
પ્રતીકો એટલે?
જેમ કે કોઈનો હોદ્દો, ડોક્ટર, પ્રોફેસર, કોઈનો પોશાક, પોલીસની વર્દી, ડોક્ટરનો સફેદ કોટ, મોંઘો સૂટ, કોઈની ગાડી, આ બધું જોઈને આપણે આપોઆપ માની લઈએ છીએ કે આ વ્યક્તિ જાણકાર છે, એની વાત માનવી જોઈએ.
પેલો મિલગ્રામનો પ્રયોગ આનું જ ઉદાહરણ છે ને, જે ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.
હા, અત્યંત ભયાવહ પ્રયોગ, જેમાં સામાન્ય લોકો એક લેબ કોટ પહેરેલા વૈજ્ઞાનિક, સત્તાધારી ના કહેવાથી બીજા માણસને પીડાદાયક ઇલેક્ટ્રિક શોક આપવા તૈયાર થઈ ગયા હતા, ફક્ત એટલા માટે કે એમને આદેશ મળ્યો હતો. આ બતાવે છે કે સત્તાનું દબાણ કેટલું જબરદસ્ત હોઈ શકે.
અને છેલ્લો, છઠ્ઠો સિદ્ધાંત, અછત, સ્કેરસિટી. જે વસ્તુ ઓછી છે, મળવી મુશ્કેલ છે, એ આપણને વધુ મૂલ્યવાન લાગે છે. લિમિટેડ ટાઈમ ઓફર, બસ થોડા જ પીસ બાકી, ફક્ત તમારા માટે.
હા, આ એટલા માટે કામ કરે છે કારણ કે પહેલું, આપણે એવું માનીએ છીએ કે જે વસ્તુ ઓછી છે એની માંગ વધુ હશે, એટલે એ સારી જ હોવી જોઈએ. અને બીજું, જ્યારે આપણને લાગે છે કે કોઈ તક આપણા હાથમાંથી જઈ રહી છે, આપણી પસંદગી કરવાની સ્વતંત્રતા છીનવાઈ રહી છે, ત્યારે આપણે એ વસ્તુ વધુ જોઈએ છે. આને સાયકોલોજિકલ રિએક્ટન્સ કહેવાય.
એટલે પેલું રોમિયો અને જુલિયટ ઇફેક્ટ પણ આના જેવો જ, કે માતા પિતા જેટલો વિરોધ કરે એટલો પ્રેમ વધુ મજબૂત થાય.
બરાબર. અથવા કોઈ માહિતી પર પ્રતિબંધ મૂકો તો એ માહિતી વધુ રસપ્રદ અને વધુ સાચી લાગવા માંડે.
તો આ છ સિદ્ધાંતો છે જે આપણને હા કહેવા માટે પ્રેરિત કરે છે. આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા લઈ શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે આ જે આપણા મગજના શોર્ટકટ્સ છે એ કેટલા શક્તિશાળી છે, અને એટલે જ એનાથી સાવચેત રહેવું જરૂરી છે. એ આપણું જીવન સરળ બનાવે છે, એ સાચું, પણ એ જ આપણને ચાલાકીનો શિકાર પણ બનાવી શકે છે.
બીજો મુદ્દો એ કે આપણું ઘણું બધું વર્તન છે ને, એ ઓટોમેટિક હોય છે. આપણે જાણે ઓટો પાઇલોટ પર ચાલતા હોઈએ છીએ. આ પુસ્તક આપણને આપણા નિર્ણયો પ્રત્યે વધુ સભાન, વધુ જાગૃત થવા માટે કહે છે. આપણે હા કેમ કહી રહ્યા છીએ એ વિચારવું જરૂરી છે.
ત્રીજું, આ સિદ્ધાંતો મોટા ભાગે સાર્વત્રિક છે કારણ કે માણસના મૂળભૂત મનોવિજ્ઞાન સાથે જોડાયેલા છે, એટલે અલગ અલગ સંસ્કૃતિઓમાં અલગ અલગ સમયે પણ એ અસરકારક રહે છે.
અને ચોથો, જે મને ખૂબ મહત્વનો લાગે છે, એ છે નૈતિક પ્રભાવ અને ચાલાકી વચ્ચેનો ભેદ સમજવો. આ સિદ્ધાંતોનો ઉપયોગ કોઈની મદદ કરવા, સારી વસ્તુ વેચવા, સારા સંબંધો બાંધવા માટે પણ થઈ શકે. એ નૈતિક છે,
પણ જ્યારે એનો ઉપયોગ લોકોને છેતરવા, ગેરમાર્ગે દોરવા, એમનું શોષણ કરવા માટે થાય, ત્યારે એ ચાલાકી બની જાય છે. આ ભેદ સમજવો જરૂરી છે. એટલા સરસ રીતે રજૂ થયા છે કે યાદ રહી જાય. પેલો ક્લિકવીરવાળો વિચાર જ લો ને.
હા, એ શબ્દ જ બતાવે છે કે આપણા પ્રતિભાવો કેટલા યાંત્રિક હોઈ શકે છે, જાણે સ્વિચ પાડી હોય એમ. બીજો પેલો પારસ્પરિકતાવાળો વિચાર, કે જે વ્યક્તિ આપણને ન ગમતી હોય એની નાનકડી ભેટ પણ આપણને ઋણી બનાવી દે, સામાજિક દબાણ કેટલું ભારે પડે છે.
અને પેલું પ્રતિબદ્ધતા અને સુસંગતતાવાળું, કે એકવાર આપણે કોઈ રસ્તો પકડી લઈએ પછી ભલેને એ ખોટો લાગે તો પણ એને વળગી રહેવાનું મન થાય. આપણે આપણી જાતને ખોટા સાબિત કરવા નથી માંગતા.
સામાજિક પુરાવા વિશેની પેલી ચેતવણી પણ બહુ સરસ છે. જ્યાં બધા એક સરખું વિચારે છે ત્યાં કોઈ વધુ વિચારતું નથી, ટોળામાં ભળી જવાનું જોખમ.
અને અછત વિશે પેલી લાઈન, કોઈ પણ વસ્તુને ચાહવાની રીત એ છે કે તે ગુમાવી શકાય છે તે સમજવું. આપણને કોઈ વસ્તુ ગુમાવવાનો ડર એને મેળવવાની આશા કરતા વધુ મોટિવેટ કરે છે.
આ બધું જાણ્યા પછી હવે મુખ્ય સવાલ એ કે આપણે આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકીએ.
જુઓ, ગ્રાહક તરીકે તો આ સમજ ખૂબ જ ઉપયોગી છે. હવે જ્યારે કોઈ સેલ્સવાળો મફત સેમ્પલ આપે, પારસ્પરિકતા કે બહુ વખાણ કરે, પસંદગી કે કહે બસ છેલ્લો જ નંગ બચ્યો છે, અછત કે પછી આ અમારું બેસ્ટ સેલિંગ મોડલ છે, સામાજિક પુરાવો, ત્યારે આપણે સમજી શકીએ કે આ કયો સિદ્ધાંત વાપરી રહ્યા છે.
એટલે આપણે પેલી યુક્તિ અને પ્રોડક્ટની સાચી વેલ્યુ એને અલગ પાડી શકીએ.
બરાબર. અને જે ઓનલાઈન ફ્રોડ થાય છે એમાં પણ આ જ હોય છે. તાત્કાલિક નિર્ણય લેવાનું દબાણ, અછત, કોઈ મોટા અધિકારીનો ઢોંગ, સત્તા, આ બધું ઓછી શકીએ તો બચી જવાય.
અને પ્રોફેશનલ લાઈફમાં, જેમ કે માર્કેટિંગ કે સેલ્સમાં,
જે ખરેખર યુનિક ફાયદા છે એ હાઇલાઇટ કરવા. અછત, ગ્રાહક સાથે સારો સંબંધ કેળવવો, પસંદગી, ટ્રાયલ ઓફર કરવી, પારસ્પરિકતા, બસ પ્રામાણિકતા હોવી જોઈએ.
અને પર્સનલ લાઈફમાં?
ત્યાં પણ ઘણું લાગુ પડે. બાળકો પાસે કોઈ કામ કરાવવું હોય તો પહેલાં નાની જવાબદારી સોંપવી, પ્રતિબદ્ધતા. કોઈના લગ્નમાં જવાનું મન ન હોય પણ આમંત્રણ આવ્યું એટલે જવું પડે, પારસ્પરિકતા. આ દબાણને સમજવું. અને પેલું બાયસ્ટેન્ડર ઇફેક્ટવાળું, જો ક્યાંક અકસ્માત જુઓ તો કોઈ એક વ્યક્તિને પોઈન્ટ કરીને કહો, તમે લાલ શર્ટવાળા ભાઈ, પ્લીઝ એમ્બ્યુલન્સને ફોન કરો, ચોક્કસ સૂચના આપો.
એટલે કે આ સિદ્ધાંતો તો સતત આપણી આસપાસ કામ કરી રહ્યા છે. એમને ઓળખતા શીખવું એ જ કદાચ આપણા નિર્ણયો પર વધુ કંટ્રોલ મેળવવાની ચાવી છે.
ચોક્કસ. મારા માટે આ ચર્ચાનો સાર એ છે કે આપણે કેટલા અજાણતામાં આ બધાના પ્રભાવ હેઠળ આવી જતા હોઈએ છીએ. જાગૃતિ ખરેખર બહુ જ જરૂરી છે. હવે પછી કોઈ હા કે ના કહેતા પહેલાં એક સેકન્ડ વિચારીશ કે આ નિર્ણય પાછળ કયો સિદ્ધાંત કામ કરી રહ્યો છે.
અને મારા માટે પેલો નૈતિકતાનો મુદ્દો મહત્વનો છે. પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ, એ પોતે સારું કે ખરાબ નથી, એ તો એક સાધન છે. એનો ઉપયોગ સારા માટે પણ થાય અને ખરાબ માટે પણ. આ પુસ્તક આપણને વિવેક બુદ્ધિ કેળવવામાં મદદ કરે છે કે ક્યારે આપણી સાથે ચાલાકી થઈ રહી છે અને ક્યારે કોઈ ખરેખર પ્રામાણિકતાથી આપણને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
સાચી વાત. આ સમજ આપણને વધુ સ્વતંત્ર અને જવાબદાર બનાવે છે.
ખરેખર આ પુસ્તક આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. તો શ્રોતાઓ માટે એક વિચાર સાથે પૂરું કરીએ. હવે પછી જ્યારે પણ કોઈ તમને કંઈક કરવા માટે મનાવવાનો પ્રયાસ કરે ત્યારે એક ક્ષણ માટે થોભજો અને વિચારજો, શું અહીં સીઆરડીનીના 6 સિદ્ધાંતોમાંથી કોઈ એક?
ખૂબ સારો વિચાર. આ નાનકડું સ્વનિરીક્ષણ જ આપણને વધુ સશક્ત બનાવશે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.